નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમની કૃતિઓ છે ને વાંચ્યા પછી મનમાં એક શાંત ઊંડો પડઘો રહી જાય છે. જાણે કોઈક ભૂલાયેલી યાદ તાજી થઈ હોય અથવા કદાચ કોઈક અધૂરી રહી ગયેલી વાતનો અહેસાસ થયો હોય. આપણે વાત કરી રહ્યા છીએ નોબેલ પુરસ્કાર વિજેતા સર કાઝુઓ ઇશિગુરુની.
હા, અને એ પડઘો એટલો અનોખો કદાચ એટલા માટે જ છે કારણ કે ઇશિગુરો પોતે મતલબ બે દુનિયા વચ્ચે જીવ્યા. જન્મ જાપાનના નાગાસાકીમાં થયો, પણ પછી 5 જ વર્ષના હતા ત્યારે બ્રિટન આવી ગયા.
ઓ, માત્ર 5 વર્ષની ઉંમરે?
હા, એટલે આ જે બેવડો અનુભવ છે ને, એક તરફ પેલી જાપાનની સ્મૃતિઓ, કદાચ સાંભળેલી વાતો, અને બીજી તરફ બ્રિટિશ સમાજની રોજબરોજની વાસ્તવિકતા, એ જ એમના લેખનનો પાયો છે એમ કહી શકાય.
બરાબર.
એમના પાત્રો પણ ઘણીવાર આવી જ કોઈક વચ્ચેની સ્થિતિમાં હોય છે, ખબર છે? ભૂતકાળ અને વર્તમાન વચ્ચે જાણે ઝોલા ખાતા હોય.
હા, એટલે જ કદાચ સ્મૃતિ, ઓળખ, પશ્ચાતાપ જેવા વિષયો એમના લેખમાં વારંવાર એમ કે કેન્દ્રમાં રહે છે. એમને 2017માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો,
અને એ પહેલા 1999માં ધ રિમેન્સ ઓફ ધ ડે માટે બુકર પ્રાઇઝ પણ.
એકદમ. આ સન્માનો પોતે જ એમની ઊંચાઈ તો દર્શાવે છે, પણ એમની ખરી ઓળખ મને લાગે છે એમની વિશિષ્ટ કથન શૈલીમાં છે.
ખરું કહ્યું. પુરસ્કારો કરતાં પણ વધુ મહત્વનું કદાચ એ છે કે એમણે માનવ મનની જે ગૂંચો ઉકેલી છે, કે પછી કદાચ વધુ ગૂંચવી છે, ખાસ કરીને પેલો સ્વછેતરપિંડીનો વિષય જેને સેલ્ફ ડિસેપ્શન કહીએ. અને એમના પાત્રો જે રીતે પોતાની વાત કહે છે, એમને અવિશ્વસનીય કથાકાર એટલે કે અનરિલાયબલ નેરેટર કહેવાય છે.
અવિશ્વસનીય કથાકાર એનો અર્થ શું? કે તેઓ જૂઠું બોલે છે?
ના ના, એવું સીધું નથી. મતલબ એવું નથી કે તેઓ જાણી જોઈને જૂઠું જ બોલતા હોય, પણ તેઓ પોતાના ભૂતકાળને, કદાચ પોતાની શરમ કે નિષ્ફળતાઓને છુપાવવા માટે અજાણતા જ એવી રીતે રજૂ કરે છે જે પૂરેપૂરું સત્ય નથી હોતું.
ઓકે, એટલે વાચક તરીકે આપણે સતત સતર્ક રહેવું પડે, પેલી લીટીઓ વચ્ચેનું સત્ય શોધવું પડે. આજ એમની ખાસિયત છે, ખરું ને?
બિલકુલ. પણ આ શૈલી, આ વિષયો, એ આવ્યા ક્યાંથી? એમના સમય અને સંજોગો કેવા હતા એ પણ જોવું રહ્યું.
હા, એમનો જન્મ 1954માં નાગાસાકીમાં, એટલે કે બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા હજુ બહુ દૂર નહોતી ગઈ.
એકદમ. યુદ્ધ પછીનું જાપાન અને ખાસ કરીને નાગાસાકી એક ઊંડી વેદનામાંથી પસાર થઈ રહ્યું હતું. જોકે સાથે સાથે પેલો આર્થિક ચમત્કાર જે કહેવાય છે એની શરૂઆત પણ થઈ રહી હતી,
અને વૈશ્વિક સ્તરે
શીતયુદ્ધનો તણાવ હતો જ.
આ બધા માહોલમાં એમનો જન્મ, અને પછી જેમ વાત કરી 5 વર્ષની ઉંમરે બ્રિટન સ્થળાંતર.
અને સાંભળ્યું છે કે એ સ્થળાંતર પણ શરૂઆતમાં તો કામ ચલાવું જ ગણાતું હતું નહીં, પણ પછી તેઓ ત્યાં જ રહી ગયા.
હા, બરાબર. અને આ અનુભવે જ એમના મનમાં પેલો વિસ્થાપનનો ભાવ, ડિસ્પ્લેસમેન્ટ જેને કહીએ, તે કાયમ માટે કોતરી દીધો હશે. જાણે પોતાનું મૂળ વતન એક યાદ બનીને, એક સ્વપ્ન બનીને રહી ગયું હોય.
અને એ યાદ પણ કેવી, મોટે ભાગે માતા પિતા પાસેથી સાંભળેલી વાતો અને બાળપણની જે ઝાંખી પાંખી સ્મૃતિઓ હોય એનાથી બનેલી એક લગભગ પૌરાણિક જાપાનની છબી.
રસપ્રદ.
હા, અને આ છબી એમના શરૂઆતના લેખનમાં, ખાસ કરીને પહેલી બે નવલકથાઓ પેલ વ્યૂ ઓફ હિલ્સ અને એન આર્ટિસ્ટ ઓફ ધ ફ્લોટિંગ વર્લ્ડ, એમાં સ્પષ્ટ દેખાય છે. એમાં જાપાન છે, પણ જાણે સ્મૃતિના ધુમ્મસમાંથી દેખાતું હોય ને એવું લાગે.
તો પછી બ્રિટનમાં એમનો ઉછેર કેવો રહ્યો? ઘરમાં જાપાની સંસ્કૃતિ અને બહાર અંગ્રેજી સમાજ, આ બેવડી ઓળખની પણ એમના લેખન પર અસર પડી હશે.
ચોક્કસ પડી. અને એ જ વસ્તુ એમને એક આંતરરાષ્ટ્રીય લેખક બનાવે છે. મને લાગે છે તેઓ કોઈ એક દેશના લેખક નથી રહી જતા, પણ માનવીય સ્થિતિના, હ્યુમન કન્ડિશનના લેખક બની જાય છે.
ભણ્યા ક્યાં?
બ્રિટનમાં જ, વોકિંગ કાઉન્ટી ગ્રામર સ્કૂલ અને પછી યુનિવર્સિટી ઓફ કેન્ટમાંથી અંગ્રેજી અને ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યું. પણ એક રસપ્રદ વાત કહું?
હા, કહો ને.
લેખક બનતા પહેલા એમને સંગીતકાર બનવું હતું, ગાયક ગીતકાર.
ઓહ, વાહ. કોણાથી પ્રભાવિત હતા એ સમયે?
એમનાથી પ્રેરિત હતા, જોકે એમાં બહુ સફળતા ન મળે. પણ એ અનુભવે એમને કથાના અવાજનું, નેરેટિવ વોઇસનું મહત્વ સમજાવ્યું. દરેક પાત્રનો પોતાનો એક અનોખો અવાજ હોય છે, એની લધણ હોય છે, અને એ અવાજ પકડવો કેટલો જરૂરી છે એ શીખ એમને સંગીતમાંથી મળી. જે પછી એમના લેખનમાં ખૂબ કામ આવી.
સમજી શકાય એવું છે. અને પછી આવ્યો લેખન તરફનો વળાંક, પેલો યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયાનો પ્રખ્યાત ક્રિએટિવ રાઇટિંગ કોર્સ,
હા, જ્યાં એમને માલ્કમ બ્રેડબરી અને એન્જેલા કાર્ટર જેવા દિગ્ગજોનું માર્ગદર્શન મળ્યું. એ કોર્સ ખરેખર એમના માટે નિર્ણાયક સાબિત થયો.
એમના ઘડતર માટે બહુ મહત્વનો રહ્યો હશે.
બિલકુલ, એ કોર્સે એમને લેખક તરીકે ઘડ્યા. પ્રતિભા તો હતી જ, પણ એને યોગ્ય દિશા મળી ત્યાં. અને એ સમય પણ એવો હતો, 1980નો દાયકો, બ્રિટિશ સાહિત્ય માટે ખૂબ રસપ્રદ સમય હતો.
હા, પેલી ક્લાસ ઓફ 82 વાળી વાત, સલમાન રશ્દી, માર્ટિન એમએસ, ઇયાન મેકેવન,
બરાબર, એ બધાની એક નવી પેઢી આવી રહી હતી. પણ ઈશિગુરોનો રસ્તો થોડો જુદો હતો.
કઈ રીતે અલગ હતો? એમના સમકાલીનો તો ઘણીવાર મતલબ ભાષાની ચમકદમક કે સીધી રાજકીય ટિપ્પણીઓ માટે જાણીતા હતા.
જ્યારે ઈશિગુરોએ વધુ શાંત, વધુ આંતરિક માર્ગ પસંદ કર્યો, એમની શૈલીમાં તમે જોશો ને તો બિનજરૂરી અલંકારો નહીં મળે, પણ એ એકદમ ચોકસાઈ, સંયમ અને ઊંડે ઊંડે એક ભાવનાત્મક તીવ્રતા જોવા મળે.
હા, એ અનુભવાય છે.
જે કહેવાયું છે એના કરતાં જે નથી કહેવાયું, જે ખાલી જગ્યાઓ છોડી દેવાય છે, એ વધુ મહત્વની બની જાય છે ઘણીવાર. આ જ એમની ઈશિગુરુસ્ક શૈલી છે, એક પ્રકારની શાંત ઉદાસી, અસ્તિત્વની અકડામણ જે વાચકને જકડી રાખે.
અને આ શૈલી દ્વારા જ તેઓ પેલી સ્મૃતિની વાત કરે છે. સ્મૃતિ કેવી રીતે આપણને ઘડે છે, કેવી રીતે આપણે ભૂતકાળને યાદ કરીએ છીએ અને ક્યારેક કેવી રીતે આપણે એને પોતાની રીતે બદલી નાખીએ છીએ. તમે પેલા અવિશ્વસનીય કથાકારની વાત કરી હતી, એ અહીં બરાબર બંધ બેસે છે, નહીં?
એકદમ. એમના કથાકારો ભૂતકાળને વાઘોડે છે, હા, પણ એમની યાદો પર પૂરેપૂરો ભરોસો ન કરી શકાય. તેઓ પોતાની જાતને અને વાચકને પણ છેતરતા હોય એવું લાગે.
શા માટે?
કારણો ઘણા હોઈ શકે. શરમ હોય, પછતાવો હોય, પોતાનું ગૌરવ જાળવવાની ઈચ્છા હોય, આ બધા કારણો સર તેઓ ભૂતકાળના બનાવોને પોતાની રીતે જાણે એડિટ કરી દે છે. અને વાચક તરીકે આપણે ધીમે ધીમે આ સમજતા જઈએ છે, પાત્રની અંદર જે સંઘર્ષ ચાલી રહ્યો છે એને અનુભવી શકીએ છીએ.
આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. મતલબ કે એમનું મુખ્ય યોગદાન આ પ્રકારના જટિલ પાત્રો અને એમની જે મનોવૈજ્ઞાનિક દુનિયા છે એનું ચિત્રણ છે. એમણે પેલી સાહિત્યની શૈલીઓ, જાનરા જેને કહીએ, એની સાથે પણ ઘણા પ્રયોગો કર્યા છે, ખરું ને?
હા, એ પણ એમની એક મોટી ખાસિયત ગણાય. એમણે વિજ્ઞાન સાહિત્ય એટલે કે સાયન્સ ફિક્શન, નેવર લેટ મી ગો, ક્લારા એન્ડ ધ સન, ડિટેક્ટિવ નવરકથા, વેન વી વર ઓફન્સ, કાલ્પનિક કથા એટલે કે ફેન્ટસી, ધ બરીડ જાયન્ટ, આવી અલગ અલગ શૈલીઓનો ઉપયોગ કર્યો.
પણ શા માટે? માત્ર પ્રયોગ ખાતર?
ના, મને નથી લાગતું કે માત્ર પ્રયોગ ખાતર. એમનો હેતુ ફક્ત શૈલી ખાતર શૈલી વાપરવાનો નહોતો. એમણે આ શૈલીઓના માળખાનો ઉપયોગ પોતાને જે મૂળભૂત પ્રશ્નો છે, સ્મૃતિ, માનવતા, પ્રેમ, નુકસાન, એને વધુ ઊંડાણથી તપાસવા માટે કર્યો છે, વાહક તરીકે વાપર્યા છે.
ચાલો તો એમની કેટલીક મુખ્ય કૃતિઓ પર જરા નજર કરીએ. જેમ કે ધ રિમેન્સ ઓફ ધ ડે, 1989, આ તો એમની સૌથી પ્રખ્યાત કૃતિ ગણાય, બુકર પ્રાઇઝ વિજેતા. એમાં શું ખાસ છે?
એક અંગ્રેજ બટલર સ્ટીવન્સની વાત છે, જે પોતાની ફરજ અને ગૌરવ પ્રત્યે એટલો બધો સમર્પિત છે કે પોતાની અંગત લાગણીઓ અને જીવનની જે તકો આવે છે એને દબાવી દે છે, જાણે જીવનું જ ભૂલી જાય છે. અને એ પાછો એક એવા માલિકની સેવા કરે છે જે નાઝીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હતો. એટલે આખી નવલકથા સ્ટીવન્સની સ્મૃતિઓ અને એના પશ્ચાતાપની આસપાસ ફરે છે. અંગ્રેજી ઉમરાવ શાહીનો અંત આવી રહ્યો છે અને એક વ્યક્તિની અંગત ટ્રેજેડી, એનું અદ્ભુત, બહુ સૂક્ષ્મ ચિત્રણ છે.
એનું ફિલ્મ રૂપાંતરણ પણ ખૂબ વખણાયું હતું. એન્થની હોપકિન્સ અને એમા થોમ્સન હતા.
હા, ખૂબ જ સફળ રહ્યું હતું.
અને પેલી નેવર લેટ મી ગો, 2005, એ તો તમે કહ્યું એમ વિજ્ઞાન સાહિત્ય જેવી લાગે છે.
હા, એનું કથાનક સાયન્સ ફિક્શનનું છે. ત્રણ મિત્રો છે, કેથી, રૂથ અને ટોમી. તેઓ એક ખાસ બોર્ડિંગ સ્કૂલ હેલ્શમમાં મોટા થાય છે, પણ ધીમે ધીમે આપણને ખબર પડે છે કે તેઓ ખરેખર તો ક્લોન્સ છે.
ક્લોન્સ? ઓ
હા. અને તેમનું જીવન અંગદાન માટે જ નિર્માયું છે. આ એક ભયાનક વાસ્તવિકતા છે, પણ એની વચ્ચે એમની મિત્રતા, એમનો પ્રેમ અને જીવન જીવવાની એમની જે ઝંખના છે એની વાત ઈશિગુરો અત્યંત કરુણતાથી અને ખૂબ સંવેદનશીલતાથી કહે છે. ખરેખર માનવ હોવાનો અર્થ શું છે એવો સવાલ આપણા મનમાં ઊભો કરે છે.
ખરેખર હચમચાવી દે તેવી વાત લાગે છે. અને એમની તાજેતરની નવલકથા ક્લારા એન્ડ ધ સન 2021 એમાં પણ ટેકનોલોજીનો સંદર્ભ છે.
બિલકુલ, આ નવલકથા તો એક આર્ટિફિશિયલ ફ્રેન્ડ એટલે કે ક્લારા નામની એક અત્યંત સંવેદનશીલ રોબોટના દૃષ્ટિકોણથી લખાય છે. આ ક્લારા એક બીમાર છોકરીની મિત્ર બને છે અને માનવીય સંબંધો, પ્રેમ, શ્રદ્ધા, નુકસાન આ બધાને સમજવાનો પ્રયાસ કરે છે.
આજના એઆઈના યુગમાં તો આ ખૂબ જ પ્રાસંગિક કહેવાય.
એકદમ, એટલે જ કહું કે તેઓ સતત સમય સાથે સુસંગત રહે છે.
અમને વચ્ચે પેલી ધ બરીડ જાયન્ટ 2015 પણ લખી હતી, એ કાલ્પનિક કથા હતી ને? ફેન્ટસી?
હા, ફેન્ટસી હતી અને એમાં વિષય હતો સામૂહિક સ્મૃતિલોપનો, સોસાયટલ એમ્લીઝિયા, એટલે કે સમાજ કેવી રીતે અપ્રિય ભૂતકાળને ભૂલી જવાનું પસંદ કરે છે.
રસપ્રદ.
બરાબર. એ નવલકથા એવો સવાલ પૂછે છે કે શું શાંતિ અને સુમેળ જાળવી રાખવા માટે ભૂતકાળની ખરાબ દુઃખદ યાદોને ભૂલી જવી જરૂરી છે, અને જો હા તો એની કિંમત શું છે. આ જે સ્મૃતિ અને વિસ્મૃતિ વચ્ચેનો સંઘર્ષ છે ને, એ એમના ઘણા કાર્યોમાં કેન્દ્ર સ્થાને રહ્યો છે.
તો કહી શકાય કે સમય જતાં એમની પ્રતિષ્ઠા સતત વધી છે, ખાસ કરીને ધ રિમેન્સ ઓફ ધ ડે અને પછી નોબેલ પુરસ્કાર પછી તો તેઓ વૈશ્વિક સ્તરે વધુ જાણીતા બન્યા.
હા, ચોક્કસ.
એ પછીના લેખકો પર એમનો પ્રભાવ કેવો રહ્યો છે?
ઘણો ઊંડો પ્રભાવ છે, ખાસ કરીને જે રીતે તેઓ પેલા અવિશ્વસનીય કથાકારનો ઉપયોગ કરે છે, જે રીતે સ્મૃતિ અને ઓળખના પ્રશ્નોને તેઓ ખોલે છે અને જે રીતે અલગ અલગ શૈલીઓ સાથે પ્રયોગ કરે છે, આ બધી બાબતોએ નવી પેઢીના ઘણા લેખકોને પ્રેરણા આપી છે.
કોઈ ઉદાહરણ?
જેમ કે હાનિયા યાનગિહારા, મોહસિન હામિદ, ડેવિડ મિશેલ, એવા ઘણા લેખકોના કામમાં ક્યાંક ને ક્યાંક ઈશિગુરોનો પડઘો સંભળાય છે.
અને એમણે બ્રિટિશ સાહિત્યની વ્યાખ્યાને પણ વિસ્તૃત કરી કહેવાય. નહીં, જાપાની મૂળના હોવા છતાં તેઓ બ્રિટિશ સાહિત્યના મુખ્ય પ્રવાહનો એક અવિભાજ્ય હિસ્સો બન્યા.
હા, અને એ રીતે એમણે બીજા બહુ સાંસ્કૃતિક લેખકો માટે પણ દરવાજા ખોલ્યા એમ કહી શકાય. એમણે સાબિત કર્યું કે સાહિત્ય ભૌગોલિક સરહદોથી પર છે. અને આજે પણ જુઓ, એમના વિષયો પેલું સામાજિક સ્મૃતિલોપ, ટેકનોલોજીની નૈતિકતા, માનવીય જોડાણની જરૂરિયાત, આજના ધ્રુવીકરણના સમયમાં સહાનુભૂતિનું મહત્ત્વ, આ બધું જ અત્યંત પ્રાસંગિક છે. એટલે જ ઈશિગુરો આજે પણ એટલા જ મહત્ત્વના છે.
એમના કેટલાક અવતરણો પણ ખૂબ યાદગાર છે, જેમ કે ધ રિમેન્સ ઓફ ધ ડે માં પેલો સ્ટીવન્સ જ્યારે મજાક મશ્કરી, બેન્ટરિંગ જેને કહે, એના વિશે વિચારે છે.
હા, પેલું
કદાચ હવે ખરેખર સમય આવી ગયો છે કે હું આ મજાક મશ્કરીની બાબતને વધુ ઉત્સાહથી જોવાનું શરૂ કરું. તેમાં સામેલ થવું એટલી મૂર્ખ વસ્તુ નથી, ખાસ કરીને જો એવું હોય કે મજાક મશ્કરીમાં જ માનવીય ઉષ્માની ચાવી રહેલી છે.
અહીં એનો અફસોસ અને પેલી દબાયેલી લાગણીઓ સ્પષ્ટ દેખાય છે.
બહુ સચોટ છે.
અને નેવર લેટ મી ગોનું પેલું નદીનું રૂપક, એ તો ખૂબ જ કરુણ છે.
કયું?
પેલું કે જેમાં કેથી કહે છે, હું ક્યાંક એક નદી વિશે વિચારતી રહું છું જેનું પાણી ખૂબ ઝડપથી વહી રહ્યું છે અને પાણીમાં આ બે લોકો એકબીજાને પકડી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અંતે તે ખૂબ વધારે છે, પ્રવાહ ખૂબ જોરાવર છે, તેમને છોડી દેવું પડશે, અલગ થઈ જવું પડશે. આ જીવનની અનિવાર્ય ટ્રેજેડી અને લાચારી દર્શાવે છે ને?
હા, અને 2017ના નોબેલ વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું, પણ અંતે વાર્તાઓ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે. મને આવું લાગે છે, શું તમે સમજી શકો છો કે હું શું કહી રહ્યો છું? શું તમને પણ આવું જ લાગે છે? સાહિત્યનો જે મૂળ હેતુ છે, પેલી સહાનુભૂતિ જગાવવાનો, આનાથી વધુ સારી રીતે કઈ રીતે કહી શકાય?
એકદમ. અને સ્મૃતિ વિશેનું એમનું પેલું કોટ પણ મને બહુ ગમે છે. મને સ્મૃતિમાં રસ છે કારણ કે તે એક ફિલ્ટર છે જેના દ્વારા આપણે આપણા જીવનને જોઈએ છીએ, અને કારણ કે તે ધૂંધળું અને અસ્પષ્ટ છે. સ્વછેતરપિંડીની તકો વિશાળ છે. બસ આ એક જ વાક્યમાં એમની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે.
ખરેખર ઈશિગુરો વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો પણ રસપ્રદ છે. પેલી સંગીતકાર બનવાની ઈચ્છા તો ખરી જ, અને યુવાનીમાં એમણે બાલ મોરેલમાં ક્વીન મધર માટે પણ કામ કર્યું હતું.
હા, એ સાચું છે. અને એમની એક નવલકથા ધી અનકન્સોલ્ડ, જે ખૂબ પ્રાયોગિક હતી, સ્વપ્ન જેવી હતી, એને શરૂઆતમાં ખૂબ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, ઘણાને સમજાઈ નહોતી. જો કે હવે વિવેચકો એના મહત્ત્વને સ્વીકારે છે, મતલબ કે એમના માટે પ્રયોગશીલતા પણ એટલી જ મહત્ત્વની રહી છે.
તો આપણી આ બધી ચર્ચાના અંતે એક વિચાર આવે છે મનમાં. ઇશિગોરોના પાત્રો પોતાની સ્મૃતિઓના અવિશ્વસનીય કથાકાર છે. શું આપણે પણ જાણતા અજાણતા આપણી પોતાની જીવનકથાના આવા જ અવિશ્વસનીય કથાકાર નથી હોતા?
બહુ સારો સવાલ છે અને વિચારવા જેવો છે. શું આપણે પણ અપ્રિય સત્યોને, આપણી નિષ્ફળતાઓને, કદાચ આપણી શરમને ભૂલવા માટે કે પછી એની અસર ઓછી કરવા માટે આપણી યાદોને થોડી મઠારતા નથી, થોડી એડિટ નથી કરતા?
હા, કદાચ કરતા હોઈશું.
વ્યક્તિગત સ્તરે તો ખરો જ, પણ કદાચ સામાજિક સ્તરે પણ. ઇતિહાસને આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ? શું અમુક વસ્તુઓ ભૂલી જવામાં જ સમાજનું ભલું છે, જેમ પેલી ધ બરીડ જાયન્ટ નવલકથા કદાચ સૂચવે છે? અને જો હા, તો એ વિસ્મૃતિની કિંમત કોણ ચૂકવે છે? ઈશિગુરુ આપણને આવા અઘરા પણ ખૂબ જ જરૂરી સવાલો પૂછવા માટે મજબૂર કરે છે, અને મને લાગે છે કે એ જ એમની મહાનતા છે.